વાસ્તવિક જ્ઞાન થઈ જાય તો ચૈતન્ય શક્તિથી ચિત શક્તિથી જેટલા ભાવો છે જુદા, એ બધા તારા એકે નથી. એમ આમાં હમણાં ઉપયોગી ચૈતન્ય શક્તિથી જેટલા ભાવો છે, ચિત શક્તિથી જેટલા જુદા ભાવો છે, એકે ભાવો તારા નથી. એવા આવ્યું છે, બહુ સરસ છે. આ બધું એટલું બધું સુંદર છે અધ્યાત્મ. પૂજ્ય ગુરુદેવ શ્રીએ તો આગમોમાંથી આગમોનો સારરૂપ અધ્યાત્મ આપણને પીરસી દીધું છે. એટલી બધી સુંદર ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણું ધ્યાન ખેંચેલું છે. આચાર્ય ભગવાન જે કહી ગયા છે ને, અહીંયા એ નજર કરાવે છે. જો અહીંયા તારી વાત લીધી છે, તું જો તું આવી ભ્રમણામાં પડ્યો છે ને, એ ભ્રમણા તારી બી કાઢવી હોય ને તારે, તો ચૈતન્ય શક્તિ રૂપ તારો ભાવ છે ને, એને તું યાદ કર. એનાથી અણમણતા ભાવો છે, એનાથી જુદા ભાવો છે, એનાથી પ્રથક ભાવો છે. એમાં તારા પણ તે માની રહ્યું છે, મારા પણ તે માની રહ્યું છે. એ જયારે તને ખ્યાલ આવશે કે આ ભાવો મારાથી જુદા છે, ત્યાં તને ચિત્ત શક્તિ ચૈતન્ય શક્તિમાં તારું વ્યાપકપણું વ્યાપકપણું પ્રસરી જશે. એમ કીધું આ વર્ષમાં, 34મા વર્ષમાં પહેલા પદમાં તો 6 મહિનાની વાત આવી. કાલે આપણે થોડી રાત્રે લઈ લીધી હતી કે 6 મહિના અભ્યાસ કરે તો એને અનુભૂતિ થાય, થાય ને થાય. એટલે કે થઈ જ જાય એવું નહીં, પણ જો સતત પ્રયત્નશીલ રહીએ તો એવા જીવને અનુભૂતિનો અવકાશ રહેલો છે. એવી આમાં પહેલા પદમાં વ્યાખ્યા આવી. અને ત્યાર પછી જોવામાં છે કે ચિત્ત શક્તિ વ્યાપ્ત સર્વસંસારો જીવ યાનયમ અતો અતિરિક્તા સર્વેથી ભાવા ઔદ્ગલિકા. ચૈતન્ય શક્તિથી જેટલા ભાવો જુદા છે એ પૂદગલના ભાવ છે, એ અજીવના ભાવ છે, એ ચેતનના ભાવ નથી. એ જળના ભાવ કીધા, જળના. તો કે કયા ભાવને જળના કીધા? તો કે વર્ણાદિ ભાવ. પછી બીજા ક્યાં ભાવ? વર્ણાદિ ભાવ તો એ તો જળના જ હોય. ગુણસ્થાનાદિ ભાવ, સંયમલબ્ધિના સ્થાન, ચૈતન્ય શક્તિથી જુદા છે. પૂદગલના ભાવ છે એમ કે છે. કેમ પૂદગલના ભાવ કીધા? કેમ અજીવના ભાવ કીધા? એક તો એ ભાવ જીવમાં નથી, એટલે એને અજીવના ભાવ કીધું. અજીવ એટલે અજીવના ભાવ ને પૂદગલના ભાવ કહેવાનું તાત્પર્ય એમ છે કે જીવના નથી. પછી કોના છે તો એ વિચાર કરવા, જીવના ભાવ નથી. પછી અજીવના એટલે જીવના નથી એટલે અજીવના છે. પછી પૂદગલના સંગે થતા હોવાથી કે પૂદગલના અસંગે થતા હોવાથી પૂદગલના ભાવો છે. એમ કરીને ચિત્ત શક્તિથી ચૈતન્ય શક્તિથી જેટલા જુદા ભાવો છે એ બધા એને અજીવમાં ને જળમાં નાખી દીધા છે. કારણ કે ચૈતન્ય સ્વભાવથી અણમળતા ભાવ છે, જુદા ભાવ છે. ગુરુદેવ આની વ્યાખ્યા અણમળતા ભાવ કરીને કહી દીધો. જો ચેતન મંત્ર અનંત ગુણ સહિત શું આત્મ રામ યાત્રી અનગિલ ઓર સમ ઉદગલ કે પરિણામ. બધા સિદ્ધાર્થ કવિત્વ શક્તિ એવી જોરદાર છે ને, એમ કે યાત્રી અનગિલ ઓર સમ પોતાની સાથે કદી મળેલા ભાવ નથી, અણમળતા ભાવ છે. એટલે અમે બધાને પૂદગલના પરિણામ જોઈએ છીએ. ચિત્ત શક્તિમાં જેટલું છે, ચૈતન્ય શક્તિમાં જેટલું છે, નાયક ભાવમાં જેટલું છે, વિકારી દ્રવ્યમાં જેટલું છે, અનંત ગુણાત્મક અસંખ્ય પ્રદેશી સર્વસ્વ ચૈતન્ય એટલું જ મારું સ્વરૂપ છે. એનાથી જેટલું જુદું છે, જેટલા જુદા ભાવો પડે છે, જેટલા ભાવોના લક્ષણ જુદા છે, એ કોઈ મારા ભાવો જ નથી. બધા પોતુલના ભાવો છે, અજીવના ભાવો છે. એમ તું ચૈતન્ય શક્તિનો વિશ્વાસ કર, ચૈતન્ય શક્તિ તરફ તારું વલણ કેળવ, એમ આમાં કહેવા માંગે છે. અને 34મા વર્ષમાં ઉપર તો એની વાત આવી કે 6 મહિના તું નિરંતર જો અભ્યાસ કર પુરુષાર્થ પૂર્વક, તો તને ખરેખર અનુભૂતિ થાય, થાય અને થાય. જોવા આમાં કહે છે બીજું ગુરુદેવનું પ્રવચન છે 494 ઉપર. ચેતન વંત અનંત ગુણ સહિત શું આત્મ રામ, એ અનંત જ્ઞાન દર્શન આદિ ગુણથી આત્મા સહિત છે. યાતે અનમિલ ઓર સમ, એ એનાથી અણમળતા પુણ્ય અને પાપના ભાવ એ આત્માના સ્વભાવથી અણમળતા ભાવ છે. સમજણ થાય અણમળતા એવા શબ્દો બહુ આવે છે. એમાં પરસ્ટિકામાં આવે છે, પરસ્ટિકામાં 2-3 ઠેકાણે અણમળતા. અહીંયા એમાંથી કહ્યું છે, એમાં એક એક શબ્દ હોય ફરસ ત્રીજો. જીવ દ્રવ્ય તો ચૈતન્ય મૂર્તિ છે, જાણક સ્વભાવનો નૂરનો પૂર ચૈતન્ય છે. અને એનાથી જેટલા ભાવો જુદા પડે છે એ બધાય જીવના ભાવો નથી, એ બધા પૂતગલના છે. એ પૂતગલના હોવાથી એટલે કે મારા નથી એટલે પૂતગલના છે એમ અહીંયા કહેવા માંગે છે. આવી સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખ્યના આપણે સાંભળી, અને એ જે છ મહિનાના અભ્યાસની ચર્ચા જે આમાં આવે છે ને તેમાં કેટલો 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 વિભાગ પાડતા, છ મહિના પછી અંત કરવું કે પછી એક સમય, આવી ત્રણ વાર અત્યારે અમના પ્રવચનમાં આવી કે છ મહિના તો આચાર્ય ભગવાને એવું કીધું છે કે તું વધારેમાં વધારે છ મહિનામાં તને અનુભૂતિ થઈ જાય તો તું સતત પુરુષાર્થ કરો. આમ તો અંતરમૂળમાં જ થઈ જાય અને આમ તો ખરેખર એક સમયમાં જ છે ને એ વિભાગ જુદા છે એવું જ્ઞાન થઈ જાય છે. જુદા પડતા નથી વિભાગ આ ને જ્ઞાનના, બે વિભાગ જુદા હતા એવી મારી સમજણ થઈ ગઈ એને એમ કહેવાય કે બે ભાગ જુદા પડી ગયા. જ્ઞાનને રાગ એક ત્યાં નથી એટલે એને જુદા નથી પાડવાના, એ જુદા છે એવી સમજણ કરવાની છે. એવી સમજણનું નામ એમ કહેવાય આ જીવને અનુભૂતિ થઈ ગઈ અને જ્ઞાનને રાગ જુદા પડી ગયા. એવી ચર્ચા હમણાં પૂજ્ય ગુરુદેવસિંહ દ્વારા આપણે નાટક સમય સાહેબના પદ ઉપર હમણાં સાંભળી. આપણું જે એક પાંચમો ગોળ આપણે લેવાનો છે, આપણે અભર્ષ અનન્ય નિરત અવિશેષ અસંયુક્ત એવી ચૌદમી ગાથાનું પ્રકરણ આપણું પૂર્ણાહુતિના આરે છે. પાંચમો ગોળ એક બાકી છે, અભર સ્પષ્ટની સામે વર્ત સ્પષ્ટ, અનન્ય સિદ્ધાંતની સામે અન્યન્ય, નિયતની સામે અનિયત, અવિશેષની સામે વિશેષ અને અસંયુક્તની સામે સંયુક્ત, જેમાં આપણે ચાર બોલની ચર્ચા થઈ ગઈ. અને ત્યાર પછી પાંચમો બોલ છે, એ પાંચમા બોલની ચર્ચા આપણે હવે લેવાની છે. જો પાંચમો બોલ શું છે, આમાં પાંચમા બોલમાં એમ કહેવા માંગે છે, આ બધી વસ્તુ જે આમાં કહેવામાં આવે છે ને, જે પાંચ બોલની જે ચર્ચા આવે છે ને, એ પાંચેય બોલ છે તો એક સમયમાં, એ પાંચેય બોલ કઈ જુદા જુદા ક્યાંય પહેલા છે અને જુદી જુદી રીતે એનો અભાવ થાય છે અને કઈ પહેલા અબધ સ્પષ્ટપણું થાય છે, બધપણું ચૂકીને અબધ સ્પષ્ટપણું ચૂકીને, પછી અનન્યપણું થાય છે અન્યપણું ચૂકીને, પછી નિયતપણું પ્રગટ થાય છે અનિયતપણું ચૂકીને, પછી એનું અવિશેષપણું પ્રગટ થાય છે પૂર્વેલો ચૂકીને, એવું કાંઈ અલગ 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 કોઈ ભાવો પ્રગટ થતા નથી. જ્યાં પોતાના સ્વરૂપ તરફ એનું વલણ ચાલુ થાય છે, પોતાનો સ્વભાવ એને ત્રિકાળી દ્રવ્ય ચૈતન્ય મૂર્તિ જ્ઞાન પરમાત્માથી ખ્યાલમાં આવવા માંડે છે અને એ દેહની પર્યાયને દ્રવ્યની જુદાઈ એને ખબર પડે છે અને દ્રવ્ય તરફ એનું વલણ ચાલવા માંડે છે, ત્યાં જ એક સમયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ જે પ્રગટ થાય છે, ત્યારે જ હું કર્મથી બંધાયેલો હતો એવી માન્યતા છૂટે છે, અન્ય અન્ય ગતિમાં ગયો તો એવી માન્યતા છૂટી જાય છે, મારી પર્યાયમાં અનેકતા છે એ જ મારો સ્વભાવ છે એવી માન્યતા છૂટી જાય છે, હું અનંત ગુણોમાં જ્ઞાન દર્શન ચારિત્ર શું પ્રભુત્વ વિભુત્વપણે રહેલો છું એવા ગુણના ભેદોના વિકલ્પોની માન્યતા છૂટી જાય છે, અને પછી મો સાથે સંયુક્ત પણ મારું વર્તે છે એ પણ જ્યાં એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યાં એ પાંચેય બધ સ્પષ્ટ આદિ ભાવો છૂટી જાય છે અને અબધ સ્પષ્ટ અનન્ય વિશેષ સંયુક્ત એવા પાંચ વિશેષણથી યુક્ત આખો ચૈતન્ય પરમાત્મા છે એ એના જ્ઞાન ધ્યાન સંધાનમાં ખ્યાલમાં આવી જાય છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે આ જીવ હવે આત્મદર્શન કરીને બધ સ્પષ્ટ આદિ ભાવોથી જુદો પડી ગયો અને અબધ સ્પષ્ટ આદિ પાંચ ભાવો સ્વરૂપ આખો આત્મા છે એની એને અનુભૂતિ થઈ ગઈ, એટલે એને અનુભૂતિ તે જ આત્મા કીધો છે ત્યાં. કારણ કે અનુભૂતિ ન થાય ત્યાં સુધી આત્મા હોવા છતાં ખરેખર એની દ્રષ્ટિ જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યો ઉપર નથી પડતી ત્યાં સુધી આત્મા હોવા છતાં પણ એની પાસે ખરેખર આત્મા નથી, એવી કોઈ ચર્ચા આમાં ચૌદમી ગાથામાં. આખી ચૌદમી ગાથા સમ્યક દર્શનની ગાથા છે. દર્શન સમ્યક કેવી રીતે થાય, દર્શન વિશુદ્ધિ કેવી રીતે પ્રગટ થાય, પૂજ્ય ગુરુદેવશ્રીએ શરૂઆત જયારે કરી ને ત્યારે બે દ્રવ્યની ભિન્નતાની વાત બહુ કરતા. ત્રીજી વાત, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું નથી, બે દ્રવ્ય સ્વતંત્ર છે, બે દ્રવ્યના પરિણામ પોતપોતાની થાય છે, એક બીજાને કોઈને કઈ સંબંધ હોતો જ નથી એવી બે દ્રવ્યની ભિન્નતાનું પ્રકરણ સૌથી પહેલા પડેલું છે. જીવ અને અજીવ, જીવ અને પુદ્ગલ, એ બેની ભિન્નતા પહેલામાં પહેલા બેસવી. ત્યાર પછી બે દ્રવ્યની ભિન્નતા બેસે, પછી બે ભાવની ભિન્નતા આવે છે. જો બે દ્રવ્યની ભિન્નતા જ બેઠી ન હોય તો એને બે ભાવની ભિન્નતામાં તો બહુ પુરુષાર્થ છે. અને ઘણી વાર બે ભાવની ભિન્નતા શબ્દમાં આવી જતી હોય અને બે દ્રવ્યની એક જ બુદ્ધિ ચાલ્યા કરે. બે ભાવની ભિન્નતા શબ્દમાં આવી જાય, દ્રવ્યથી પર્યાય જુદી છે, સ્પર્શાદી ભાવ અપસ્પર્શાદી ભાવથી જુદા છે, પર્યાય પરદ્રવ્ય છે, પર્યાય હે છે, પર્યાય પર સ્વભાવ છે, પર્યાય એક સમય છે, પર્યાય અનિત્ય છે, પર્યાય નાશવાન છે, પર્યાય આ કૂટામાં જન્મ કરનારી છે, અને દ્રવ્ય તો શુદ્ધ છે, અનાદિ અનંત છે, અખંડ છે, નિત્ય છે, સદૃશ છે, કાયમ રહેનારી ચીજ છે, એવી ને એવી રહે છે, શાશ્વત છે, ધ્રુવત્વ ભરેલું છે, એમાં નામ દર્શનાદી ગુણો ભરેલા છે, એમ એને ખ્યાલમાં શબ્દમાં આવી જાય અને એ સમયે શરીર કે હું એવું મિથ્યાત્વ એને ચાલતું હોય. એટલે અહીંયા એમ કે છે કે પર્યાય આદિ ભાવો છે, એ સમયે દ્રવ્યમાં એ પર્યાય નથી. પર્યાય નથી એમ નહીં, પર્યાય પર્યાય રૂપે છે, દ્રવ્ય દ્રવ્ય રૂપે છે, એમ કહીને દ્રવ્ય દ્રષ્ટિ કારણ છે. જો પાંચમા બોલમાં દ્રષ્ટાંત દેતે હૈ, જૈસે ઝડકા અગ્નિ જિસકા નિમિત્ત હૈ, નિમિત્ત હૈ ઉષ્ણતા કો હોતી હૈ, અપને સે અગ્નિ નિમિત્ત હૈ, એસે ઉષ્ણતા કે સાથ સંયુક્ત રૂપ, ઉષ્ણતા કે સાથ સંયુક્ત રૂપ 176માં બોલી છે, ઉષ્ણતા કે સાથ સંયુક્ત રૂપ, ઉષ્ણતા કે સાથ સંયુક્ત રૂપ ઝડકતા રૂપ હૈ, અવસ્થા સે અનુભવ કરને પર ઉષ્ણતા હૈ, પર્યાય મેં અગ્નિ કા નિમિત્ત ઓર ઉષ્ણતા હૈ, એ પર્યાય તથાપી એકાંત શીતળતા, એકાંત શીતળતા ક્યા કહેતે હૈ, એક સ્વભાવ જો શીતળતા ભિખારી, એકાંત એક સ્વભાવ શીતળતા રૂપ, જળતા એક રૂપ શીતળતા સ્વભાવ, એસે દેખને સે જળ સ્વભાવ કે સમીપ જાકર અનુભવ કરને પર સંયુક્તપણા ઉષ્ણપણા જૂઠા હૈ, આ તો દ્રષ્ટાંત હૈ. આમ કેવા શું માંગે છે, એક છે ઈ જળ છે, એટલે કે પાણી છે, અને એક છે અગ્નિ છે. હવે જળ ને અગ્નિ, પાણી ને અગ્નિ એક સાથે એક જગ્યાએ રહેલા છે, અને એક જગ્યાએ રહેલા છે એમાં એને પહેલામાં પહેલા નિમિત્ત નૈમિત્તિક સંબંધથી, એની પર્યાય સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવી રીતે વર્તે છે એ પહેલા અહીંયા બતાવવા આચાર્ય ભગવાન એ પહેલા બતાવવા માંગે છે. જો આમાં મૂળમાં છે, જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એની ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા, જળને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ઉતાર છે, એટલે કે ઉષ્ણતા સાથે સંયુક્તપણું, એનો અર્થ એમ કે છે કે અહીંયા સંયોગ સંબંધ બતાવે છે પાણીની પર્યાયને અને ઉષ્ણતાની પર્યાયને. પર્યાય અપેક્ષાથી જોવો તો સંયોગ સંબંધ થયો છે. સંયોગ સંબંધ એટલે શું? સંયોગ સંબંધ એટલે બે પદાર્થની બે પર્યાયનો એનો એકબીજા સાથે સંયોગ, મિશ્રિત પણ સંયોગ. સંયોગ એટલે જુદા. સંયોગ કોને કહેવાય? કે જેનો વિયોગ થાય. સંયોગ કહેવાય કોને? કે જેનો વિયોગ થાય એને સંયોગ કહેવાય. અને સ્વભાવ કોને કહેવાય? કે જે અનાદિ અનંત હોય, એકરૂપ હોય. અને સંયોગ કોને કહેવાય? કે પાણીની પર્યાય અને અગ્નિની પર્યાયનો સંયોગ થયો છે. એ સંયોગ થયો છે એમ તમે દેખાય છે, એમ માનીને તમે એમ થાય છે કે અગ્નિથી પાણી ઉષ્ણ થઈ ગયું, અગ્નિને કારણે પાણી ઉષ્ણ થઈ ગયું, અગ્નિના નિમિત્તે પાણી ઉષ્ણ થઈ ગયું. એ બીજું ગુરુદેવશ્રી એ 65 ની ગાથમાં એમાં હજારો વખત પ્રવચનોમાં કીધું કે કર્મથી વિકાર થતો નથી, વિકાર પોતાના ષટકારથી પોતાની પર્યાયમાં થાય છે. કર્મ છે એ પુદ્ગલ દ્રવ્ય છે, વિકાર એના નિમિત્તે થતો પોતાની પર્યાયનો વિભાવ સ્વભાવ છે, અને એવા સમયે કર્મના નિમિત્તથી વિકાર થાય છે એવું બિલકુલ હોતું નથી. એવી જ રીતે અહીંયા અગ્નિથી પાણીની પર્યાય ઉષ્ણ થાય છે કે અગ્નિ એમ કે અગ્નિના નિમિત્તે પાણી ઉષ્ણ છે. અગ્નિના નિમિત્તે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એનું જ્ઞાન કરાવે છે. પણ ખરેખર એ નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન ત્યાં જ કરવાનું છે. લિખાણી પ્રવે તો શાશ્વત એકનું પ્રખંડ ચૈતન્ય પરમાત્મા છે. ભેદ જ્ઞાન ક્યાં કરવાનું છે કે નિમિત્ત થી નૈમિત્તિક અવસ્થામાં કઈ થતું નથી. એ બે નો સંયોગ સંબંધ બતાવે છે કે અગ્નિ થી પાણી ઉષ્ણ થયું છે તો કે પાણી પોતાની સત્કારકની પ્રક્રિયાથી પર્યાય ઉષ્ણ થયું છે. અને એ પાણીને તમે ત્યાંને ત્યાં એમ નેમ રાખી મૂકો તો એનો સ્વભાવ શીતળ હોવાને કારણે એ સ્વયં શીતળ થાય થાય ને થાય જ છે. કારણ કે એનો સ્વભાવ નિર્મળ છે. અને આવી રીતે આવા સ્વભાવને ઓળખી કોણ શકે? પાણી ગરમ થયું જ નથી. તો પાણી ગરમ થયું નથી તો તમે ડોલમાં હાથ નાખો આંગળી તો તમને તો ગરમ લાગે. ગરમ લાગે ને તો એમ કે આ તો પાણી ગરમ છે, તમે તો ના પાડો છો. તો કે ભાઈ આ તારી જળની ચામડીના માપે એનું માપ ન નીકળે, એમાં તારે સ્વરૂપ ગ્રાહી જ્ઞાન જોવે. કોઈ દ્રષ્ટાંત આપ્યો કે ભાઈ પાણી ઉષ્ણ થયું જ નથી. પાણી તો શીતળ શીતળ ને શીતળ જ છે. પાણી ઉષ્ણતા પાણીમાં ઉષ્ણતા નામનો ધર્મ જ નથી. પાણીમાં ઉષ્ણતા નામનો ધર્મ હોય તો પાણી ગરમ થાય નહીં. ઉષ્ણતા નામનો ધર્મ જ અગ્નિનો છે. તો પાણી ગરમ થાય કેવી રીતે? પાણીનું દ્રવ્ય ગરમ ન થાય, પાણીના ગુણ ગરમ ન થાય, પાણીની પર્યાય ગરમ થાય કેવી રીતે? એ પાણીની પર્યાય ગરમ થઈ છે એ નિશ્ચયથી તો ઉષ્ણતાનો ધર્મ છે. અને વ્યવહારે જુઓ તો પાણીની પર્યાયમાં ઉષ્ણતા તમને દેખાય છે, કઈ નથી. તમને લાગે છે પાણીની પર્યાય ઉષ્ણ થઈ ગઈ. એ અગ્નિનો સ્વભાવ છે પાણીની ઉષ્ણતા. એ પાણીનો સ્વભાવ નથી. પણ જયારે એને પાણી ઉષ્ણ થયું છે એવી ભ્રમણા હોય, એ ભ્રમણા કઢાવવા માટે એને એમ કે એ પાણીની પર્યાયનો વિભાવ સ્વભાવ છે. પાણીના દ્રવ્યનો સ્વભાવ તો શીતળ ને નિર્મળ છે. એમ કે તું છે ને એમાં એમ કે પ્રયોગ કરજે. પ્રયોગ કે પાણી શીતળ છે કે પાણી ઉષ્ણ છે એમ કીધું. પ્રયોગ કરજે તો ડોલ આખી ગરમ પાણીની ભરાઈ લે. એમ કીધું કે પ્રયોગ કરજે તો ગરમ પાણીની આખી ડોલે નાખી દીધી શરીર. શું કહ્યું? પ્રયોગ કરજે એમ કીધું. તો એને એવો પ્રયોગ કર્યો કે આખી ગરમ પાણીની ડોલ શરીર ઉપર નાખી દીધી. એ ભાઈ પ્રયોગ એવી રીતે ન થાય. પ્રયોગ એટલે એમ કહેવા માંગે છે કે તું બેને બેના સ્વભાવથી જોતાથી તારી વિચાર દશામાં એમ કેળવણી કર, એવો નિર્ણય કર કે જયારે પર્યાયમાં પાણીની ઉષ્ણતા તને દેખાય છે એ સમયે એ ઉષ્ણતાનો ધર્મ પાણીનો નથી, એ ઉષ્ણતાનો ધર્મ અગ્નિનો છે. માટે અગ્નિનું પરિણમન છે. પાણીનું પરિણમન તો સદાય શીતળ 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 ને શીતળ હોય છે. એમ તું જો સ્વભાવ રાય જ્ઞાનથી પાણીના સ્વભાવને જોઈશ તો તને પાણી શીતળ શીતળ ને શીતળ જ લાગશે. તને એ ઉષ્ણતા જે પાણીની દેખાય છે એ ખરેખર અગ્નિ સાથે અભેદ છે. અને પાણીની જે નિર્મળતા દેખાય છે એ પાણીના સ્વભાવ સાથે અભેદ છે. ઉષ્ણતાનો પ્રવેશ કદી પાણીમાં થતો નથી, પાણીના દ્રવ્યમાં નથી થતો, પાણીના ગુણમાં નથી થતો. અને પાણીના દ્રવ્ય શીતળ છે એમ ધ્યાનમાં આવે છે ત્યાં એની પર્યાયમાંથી પણ ઉષ્ણતાનો ધર્મ અગ્નિરૂપ થઈ અને એ પર્યાયમાં શીતળતાનો સ્વભાવ પ્રગટ થઈ જાય છે. એમ આ દ્રષ્ટાંતમાં મર્મ ભરેલો છે. સ્વરૂપ પ્રાયક જ્ઞાની ઓળખી શકે કે પાણી તો શીતળ 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 છે. પાણી કદી ઉષ્ણ થતું જ નથી એવો પાણીનો સ્વભાવ છે. એમ જોતા એને ખ્યાલ આવે છે કે મારું દ્રવ્ય મારું ત્રિકાળી સત્વ પણ મારો જ્ઞાયક ભાવ મારો ભૂતા સ્વભાવ કદી રામરૂપ થયો જ નથી, કદી ભસ્પષ્ટાથી ભાવરૂપ થયો જ નથી, કદી મોથી સંયુક્ત થયો જ નથી. એ મોથી સંયુક્ત પણ પર્યાયમાં વર્તે છે. ત્યારે આવા આવા સ્વભાવને યાદ કરે છે. મોતી સંયુક્તનું ચાલ્યું છે તો પછી એવો ભેદનાન કરવાનો પ્રશ્ન નથી. જયારે મો સાથે સંયુક્તનું પર્યાયમાં સમયવર્તી ચાલે છે ત્યારે એના સ્વભાવમાં નિર્મોહનું વિદ્યમાન છે. એવા નિર્મોહ સ્વભાવના બળપૂર્વક ઇત્યાદિકારી દ્રવ્યને જોવે છે ત્યાં એની પર્યાયમાંથી મોથી સંયુક્તનું ચાલ્યું જાય છે અને નિર્મોહી કરતા પણ પ્રગટ થઈ જાય છે. એમ આમાં આ બોલમાં કહેવા માંગે છે. જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત, જળનો અગ્નિ જેનું નિમિત્ત છે, એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ અસંયુક્તપણું ભૂતા છે, પ્રત્યાર છે. કોઈ પણ એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા, જો એકાંત શીતળતારૂપ જળ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા ઉષ્ણતા સાથે સંયુક્તપણું અભૂતા છે અને અસત્યાર છે. એટલે કે જ્યાં એકાંત શીતળ 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 શાંત પાણીનો સ્વભાવ એને દેખાય છે ત્યાં જ ખરેખર ઉષ્ણતા સાથે સંયુક્ત પણ હતું. એ ખરેખર અભૂતાર્થ ભાસવા માંડે છે અને પાણી જે નિર્મળ છે એને ખરેખર ભૂતાર્થ ભાસવા માંડે છે. એવી રીતે આત્માનો હવે એના સિદ્ધાંતમાં ઉતારે છે. કર્મ જેનો નિમિત્ત છે એવા મો સાથે સંયુક્ત પણારૂપ અવસ્થાથી અનુભવ કરતા સંયુક્ત પણ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ જે પોતે એકાંત બોધરૂપ જ્ઞાનરૂપ છે એવા જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા સંયુક્ત પણ અભૂતાર છે, અસત્યાર છે. એટલે જો કર્મનું નિમિત્ત પણ રાખે છે, મોહ સાથે સંયુક્તપણાની અવસ્થા છે એમ સંયુક્તપણ પણ ભૂતાર છે એમ જ્ઞાન કરાવે છે પર્યાયનું, અને એ જ સમયે પર્યાયમાં આવી સ્થિતિ છે એવા કાર્ય પણ દ્રવ્ય જે છે એ પોતે એકાંત બોધ બીજ રૂપ એટલે કે બોધ જ્ઞાન રૂપ એટલે કે એવું એકાંત ત્રિકારી દ્રવ્ય જ્ઞાન સ્વરૂપી રહી ગયું છે એવા સ્વભાવની સમીપ જઈને એ સ્વભાવ ભાવું છું એમ એની સમીપ જઈને જ્યાં એ ખ્યાલમાં દે છે ત્યાં સંયુક્તપણું અભૂતાર છે અને અસત્યાર છે. કર્મ સાથેનું સંયુક્તપણું છે એ અસત્યાર અભૂતાર એને બાકી જાય છે. એમાં પાંચેય બોલમાં એમ કહેવા માંગે છે કે એક દ્રવ્ય સ્વભાવ છે, એક બળસ્પષ્ટ આદિ ભાવ પર્યાય સ્વભાવ છે. જ્યાં સુધી તને બંધાયેલા ભાવો એના ઉપર જ તારી નજર દે છે એ સંયોગ રૂપે જો એક વિકારી દ્રવ્ય છે ને એ સ્વભાવ છે અને વિકારી દ્રવ્યની અપેક્ષા એ પર્યાય જ સંયોગ છે. શું છે? પર્યાય સંયોગ છે. પંચાત્મિક કાયની 18મી ગાથામાં કીધું છે, જોઈ લે. ઉત્પાદ વ્યયને સંયોગ કીધો છે. કોને? ઉત્પાદ વ્યય. ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે. એ પર્યાયના સ્વભાવને આત્મા ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે અને પર્યાય જે ઉત્પાદ વ્યય છે ને એ ત્રિકાળી દ્રવ્યના સંયોગમાં રહેલું છે. આ વસ્તુની વ્યવસ્થા છે. પર્યાયનો સંયોગ કર્મ છે એ તો બહુ દૂરની ચર્ચા છે, બહુ બહારની ચર્ચા છે. ખરેખર તો એને સંબંધ જ નથી. જીવને જીવ દ્રવ્યને જીવ દ્રવ્ય જીવના કુળ જીવની પર્યાય એટલું એનું જીવનું અસ્તિત્વ છે અને એ જીવના અસ્તિત્વમાં પ્રમાણના દ્રવ્યમાં પણ આપણે મૂળ જીવ સમજવાનો હોય છે કે જે સ્વભાવ ભાવ છે, જે ત્રિકાળ છે, જે ચૈતન્ય સત્તા છે, જે અપરિણામી વસ્તુ છે, એ અપરિણામી સત્તા જ આપણે સમજવાની હોય છે. કારણ કે પરિણમન દશા તો પ્રત્યેક સમયે ફરતી ફરતી ચાલ્યા કરે છે. દરેક ગુણની દરેક પર્યાયોમાં યોગ્યતા પોતાના ષટકારોકો પોતાના ગુણોમાં અંદર અનંત કાળ પછીની પર્યાયોના અંતરમાં પડ્યા છે. અત્યારે વર્તમાનમાં કોઈ પણ જીવના ગુણમાં અનંત કાળ પછીની પર્યાયો પણ જે પ્રકારે થવાની છે એના અંદરમાં ષટકારકો ગુણ રૂપે અત્યારે ભવિષ્યની પર્યાયના શક્તિ રૂપે વિદ્યમાન વર્તમાનમાં પડ્યા છે. એ અનુસાર જ છે ને પર્યાયો પ્રગટ થયા કરે છે, પર્યાયો પ્રગટ થયા કરે છે, પર્યાયો પ્રગટ થયા કરે છે. એમાં બળસ્પષ્ટતાની ભાવો જે કાંઈ આવવાના છે એને કોઈ પણ જીવ એને ફેરવી નથી શકતો. જીવ પાસે શું બચી ગયું છે? જીવ પાસે એટલો પુરુષાર્થ બચી ગયો છે, એવો પુરુષાર્થ ગુણ બચી ગયો છે એવો એક જ્ઞાન ગુણ બચીલો છે, એવો એક દર્શન ગુણ બચીલો છે, એક સ્વયં સંભાળે છે, એની પર્યાયો પણ સ્વયં સંભાળે છે, એની પર્યાયો અવતરી આજે કદી થતી નથી, એવું દિવ્યપણું જ્ઞાનપણું દર્શનપણું એની પાસે પડ્યું છે, તો એમાં પુરુષાર્થ કરી શકે છે પોતાનો, કે મારું ચૈતન્ય સ્વભાવ પણ આવું આવું બચી ગયું છે, મારું અપરિણામી સત્વ અને તત્વ આવું આવું ગઈ ગયું છે, પર્યાય સામું ન જોતા વસ્પષ્ટ આદિ ભાવ બધા અભૂતાર છે એમ જાણીને મારું એક ત્રિકાળ ચૈતન્ય વસ્તુ પણ આવું આવું બચી ગયું છે, એટલી જ મારી અસ્થિ છે, એટલું જ મારું અસ્તિત્વ છે, એટલો જ મારો સમ્યક પ્રસંગનો વિષય છે, એટલો જ મારો સમ્યક જ્ઞાનનો વિષય છે, એટલો જ મારો સમ્યક ચારિત્રનો વિષય છે. આખો ત્રિકાળી દ્રવ્યમાં અનંત ગુણો છે, એ આખો અનંત ગુણાત્મક એક શાશ્વત સ્વભાવ અનંત ગુણની અનંત પર્યાયોથી રહિત છે, અનંત ગુણની અનંત પર્યાયોથી અનંત ગુણાત્મક એક આખો ત્રિકાળી દ્રવ્ય એ અનંત પર્યાયોથી રહિત ચૈતન્ય પરમાત્મા છે, એવા રહિતનું શ્રદ્ધાન રહિતનું જ્ઞાન જેને થાય છે એને ઓલી જે પર્યાયો હતી એ પર્યાયો પણ વસ્પષ્ટતાની ભાવોને બંધાયેલા ગણી અને એ પર્યાય હું અબજ છું એમ પરિગણી જાય તો એ રહિતનું શ્રદ્ધાન રહિતનું જ્ઞાન અને એ જ સમયે પર્યાયથી સહિત પણ આત્માનું જ્ઞાન એ સમયે એ જીવને થઈ જાય છે. એવું જ્ઞાન જેને થાય છે, એવું શ્રદ્ધાન જેને થાય છે એને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કહેવામાં આવે છે. આવો ચૈતન્ય સ્વભાવ દરેક જીવ પાસે સ્વભાવ રૂપે વિદ્યમાન છે. કોઈ પણ જીવ હો અભવિના જીવ પાસે પણ આવો સ્વાભાવિક ભાવ વિદ્યમાન અપરિણામી તત્વ કહ્યું છે. ભલે અભવિને તો કદી જ્ઞાનની પરિણતિ ઉત્પાદ પામતી નથી પણ છતાં એના ત્રિકાળ સ્વભાવમાં આનંદ નથી. એ તો અરે ભાઈ અભવિને પણ એવું છે, હું તો અહીંયા આવી ગયો, આટલું આટલું સમજણ કરીને ભવિષ્ય પ્રતિમાં આવ્યો. એવા નિવર્ગના જીવમાં પણ પરમ પરિણામી સ્વભાવ એવું ને એવું બચી ગયું છે, અભવિને પણ પરમ પરિણામી ભાવ સ્વભાવ એવું ને એવું બચી ગયું છે, તો તું તો અહીંયાથી નીકળીને બહાર આવ્યો, આ જીનેન્દ્ર પરમાત્માના શાસ્ત્રો આચાર્ય ભગવાન લખેલા પૂજ્ય ગુરુદેવ શ્રીની ચેતના દ્વારા તારી પાસે આવી ગયા, હવે તું તો નો પામ એવો વિચાર તને કેમ આવે છે? તું એ વિચાર કર કે હું અત્યારે જ પરિણમવાને લાયક છું, એવો પુરુષાર્થ ઉભા, મારું પરિણામ ન થાય એવું કેવી રીતે બની શકે? હું અપરિણામી તત્વ અને અપરિણામી તત્વ અપરિણામી રૂપે મારી પર્યાય ન પરિણમે, શાશ્વત મારું તત્વ બચી ગયું હોય અને એ રૂપે મારી પર્યાય ન પરિણમે એવું કેવી રીતે બની શકે? એમ કે છે કે નિસંદેહી થા, સંદેહ ન કર. ગુરુદેવશ્રીએ 3-2 ના પ્રવચનમાં નિયમ 7 ના પ્રવચનમાં આ વાત કહેલી છે કે નિસંદેહ થા, સંદેહ ન કર કે હું પામીશ કે નહીં, હું અભાવી હઈશ કે ભવી હઈશ, મને તો કઈ એવું દેખાતું નથી, મને તો હજી અજ્ઞાન દશા વર્તે છે. ભૂલી જા ભૂલી જા ભૂલી જા, એક સમયની પર્યાયમાં જે વર્તે છે વત્સપષ્ટ આદિ ભાવો એને ભૂલી જા. ભૂલવા જેવું છે એને ભૂલ, અને જે યાદ કરવા જેવું છે એને નિરંતર યાદ કર. ઊંધું થઈ ગયું છે જે ખરેખર ભૂલવા જેવું છે એને સમય સમય યાદ કરે છે. જો બંધ થઈ ગયો, જો કર્મની સત્તામાં કર્મ થઈ ગયો, જો પરિણામમાં મિથ્યા થઈ ગયા, જો પરિણામમાં રાજગ્રહ થઈ ગયા, જો મારો અજ્ઞાન ભાવ તો હજી ચાલ્યા કરે છે. અરે ભાઈ હવે કોને ખબર નથી, કોઈ એમ કે હું જ્ઞાની થઈ ગયો છું એમ બધાને ખબર છે અજ્ઞાન ચાલે છે મિથ્યા નથી, તો હવે એને એ તારે જ્યાં સુધી બોપાટ ચાલુ રાખવી છે. હવે એ તું ભાવને ભૂલ, અને જે તારું કાયમી તત્વ છે, કાયમી તારો સ્વભાવ છે, અનાદી અનંત સ્વભાવ છે, એકરૂપ્ય સ્વભાવ છે, જે અવસ્પષ્ટ થઈ ગયો, કદી બંધાવો નથી, કદી કર્મથી સ્પર્શાયો નથી, કદી અન્ય અન્ય ગતિમાં ગયો નથી, કદી પર્યાયની હાનિ રૂપ થયો નથી, કદી ગુણના ભેદ રૂપ થયો નથી, કદી મો સાથે સંયુક્ત થયો નથી, એવો તારો અવસ્પષ્ટ અનન્ય નિયત વિશે અસંયુક્ત એકરૂપ ચૈતન્ય પરમાત્મા વિરાજમાન છે, એવા ચૈતન્ય આકાર પરમાત્માની સમીપ જઈને તું જો, તો તને ખ્યાલ આવશે કો મારું તત્વ તો અનાદિ હતું, આવું જ હતું, આવું જ હતું, અનાદિથી આવું જ હતું. જ્યાં એને જોવે છે ને ત્યાં એને એ વિચાર આવે છે, અનાદિથી આવું હતું, આટલો કાળ ગીમો કેવી રીતે, જ્યાં અનુભૂતિ થાય છે અને અનુભૂતિથી છૂટીને જ્યાં વિકલ્પ આવે છે જ્ઞાની, તો જ્ઞાનીને એમ વિકલ્પ થાય છે પેલામાં પેલો કે આટલું સરળ હતું અને હું ખાલી આંગણામાં ઉભો ઉભો જ વિચાર કરતો હતો કે આંગણામાંથી ઘરમાં પગ જ નહોતો મૂકતો, અને જ્યાં આંગણામાંથી ઘરમાં પગ મૂક્યો ત્યાં ખબર પડી કે ઓહો હું તો આંગણામાં જ એનાથી ઉભો હતો, ઘર તો આયા હતું, આવડી મોટી ભૂલ કેમ થઈ ગઈ? એવો જ્યાં અનુભવ થાય છે અને અનુભૂતિ અસંખ્ય સમય ચાલે છે અને પછી પાછો ત્યાં પોતાની પુરુષાર્થની ઓછપ દર સમયની પર્યાયની યોગ્યતા બાહ્યમાં એ પ્રકારના નિમિત્તનો સદભાવ એવું જ્યાં થાય છે ત્યાં એના સદુપયોગથી જ્ઞાની ચૂપ થઈને વિકલ્પ આવે છે અને વિકલ્પમાં એને એમ વિચાર આવે છે કે આ અનાદિનું અજ્ઞાન એક સમયમાં ચાલ્યું ગયું અને આ અનાદિથી આવું અજ્ઞાન રહી કેમ ગયું? મારો સ્વભાવ તો અજ્ઞાનરૂપ જ નહોતો, હું તો જ્ઞાયક ભાવ જ્ઞાન દર્શન સુખમય હતો અને આવું કેમ થયું? એમ વિચાર આવે છે કે ફરી પાછો સુધુપયોગ થાય છે. આવી કોઈ રમત જ્ઞાનીની અંતરમાં શુદ્ધતા રૂપે ચાલ્યા કરે છે, કાં તો સુદુપયોગ રૂપે પરિણમે છે યા તો સુદુપયોગ છૂટી જાય તો શુદ્ધ પરિણમી રૂપે પરિણમે છે. આવી કોઈ જ્ઞાનીઓની દશા હોય છે અને એ જ્ઞાનીઓની દશામાંથી જે જ્ઞાન સ્ફુરિત થાય છે એ જ્ઞાનના નિમિત્તે આ પૂજ્ય ગુરુદેવની જે વાણી અત્યારે છૂટે છે, પૂજ્ય બેનશ્રીની જે ભાવનાયુક્ત વાણી આવે છે, એ વાણીમાં આપણને ખબર પડે છે કે જ્ઞાનીઓની સ્થિતિ કેવી હોય છે અને એ જ્ઞાનીઓ અજ્ઞાન છૂટીને જ્ઞાની કેવી રીતે થયા. પૂજ્ય ગુરુદેવસિંહને સમયસર હાથમાં આવ્યું ત્યાં એને ખબર પડી ગઈ કે અશરીરી થવું હોય તો આમાંથી જ થવાય છે. ઓગણી વાર જાહેરમાં વાંચ્યું, સેંકડો વાર તો અંતરમાં વાંચ્યું, જાહેરમાં ઘણી વાર વાંચ્યું છે, એ તો આપણી પાસે 19 વાર છે, કેટલી વાર વાંચ્યું ગુરુદેવ? એવા આ સમયસ્થાનનો મહિમા છે, એવું આ ઉત્કૃષ્ટ પરમાનંદ છે કે આ ખરેખર ભાવના અભાવ માટેનું ઉત્કૃષ્ટ અમૃત સમયસ્થાનમાં ભરેલું છે. જેને ખરેખર ભાવનો અભાવ કરવો હોય એ સમયસારની દ્રવ્ય સ્વરૂપની પાછળ પડે તો એ દ્રવ્ય સ્વરૂપમાં અહીંયા પોતાનો સમયસાર બોલાવે છે. દરેક પાને પાને બધાનું નામ લખેલું છે, દરેક પાને પાને ચેતનાની ચર્ચા છે, દરેક પાને પાને ચેતન સ્વભાવની ચર્ચા છે, દરેક પાને પાને ચેતન ત્રિકાળ દ્રવ્યની ચર્ચા છે. એવી કોઈ આ સમયસારમાં અનુપમ લબ્ધિથી ભરેલું સમયસાર બોલાવે છે. આવી સમયસારની 14મી ગાથા અને એના પછી 15મી ગાથા પણ અલૌકિક છે, સમ્યક જ્ઞાનની છે અને જૈન સાધન કીધું છે. આ સમ્યક દર્શનનો અધિકાર, 15મી ગાથામાં સમ્યક જ્ઞાનનો અધિકાર, 16મીમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અધિકાર અને 17મી ગાથામાં પાછું પ્રથમ આત્માને જાણ. પહેલામાં પહેલું શું કરવું? તો કે પહેલામાં પહેલું આત્માને જાણવો. તો કે કેવી રીતે આત્માને જાણવો? તો કે આત્મા અવસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ ને અસંયુક્ત એવા પાંચ ભાવ સ્વરૂપ એક રૂપે આત્મા રહેલો છે એમ જે જાણે એનો ખરેખર મોક્ષ થાય થાય એમ આચાર્ય ભગવાન આમાં કહેવા માંગે છે. જ્યોતિની ગાથા ખૂબ અલૌકિક છે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો પણ આમાં ખૂબ સુંદર છે. આમાં પર્યાયના ઉપાદેયની ચર્ચા, ત્રિકાળી ધ્રુવની ચર્ચા, અવસ્પષ્ટપણું કેવી રીતે છે, અવસ્પષ્ટપણું કેવી રીતે છે, બેને સ્વભાવથી જોવાની જેને ખરેખર આગત પડશે એ ખરેખર દ્રવ્યના સ્વભાવમાં પર્યાયના સ્વભાવને ગૌણ કરીને ચાલ્યો હતો. પહેલામાં પહેલી સરળ અનુભૂતિ માટેની આચાર્ય ભગવાને પૂજ્ય ગુરુદેવશ્રી આપી છે કે દરેક પદાર્થને સ્વભાવથી જોતા થી કોઈ નયથી ન જો, કોઈ નિમિત્તથી ન જો, કોઈ ભેદથી ન જો, દ્રવ્યને દ્રવ્યથી જો, પર્યાયને પર્યાયથી જો, એવી દ્રષ્ટિ બનાવ. આ દ્રવ્ય છે, આ પર્યાય છે, આમ જોઉં છું તો પર્યાય દેખાય છે અને આમ જોઉં છું તો દ્રવ્ય દેખાય છે. હવે આમાં મારું શું છે? તો કે મારું દ્રવ્ય છે, બસ ઉદ્રિકા દ્રવ્ય છું, એનું નામ જ પર્યાય અભૂતાર થઈ ગઈ. એ આમાં કહેવામાં માંગે છે સર્વભવી જીવો આવી રીતે પોતાના સ્વરૂપને સંચેતન કરી મોક્ષ મુક્તિ પ્રેરણ કરે.
So, that's what I do. I know. Amen.